أعوذ بالله من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. الحمد لله رب العالمين، الصلاة والسلام على أشرف الأنبياء والمرسلين، سيدنا ونبينا وحبيب قلوبنا وطبيب نفوسنا أبي القاسم محمد. اللهم صل على محمد وآل محمد وعجل فرجهم وعلى آله الطيبين الطاهرين المعصومين المظلومين الذين أذهب الله عنهم الرجس وطهرهم تطهيرا. اللهم صل على محمد وآل محمد وعجل فرجهم. رب اشرح لي صدري ويسر لي أمري واحلل عقدة من لساني يفقهوا قولي. السلام عليكم ورحمة الله وبركاته. આજે આપણે ઇબાદુર રહમાનની જે બાકીની સિફતો છે તેના ઉપર ચર્ચા નહીં કરીએ, તે ઇન્શાલ્લાહ આવતા જુમેરાતના હું તમને તમારી સાથે ડિસ્કસ કરીશ. આજે આપણે ઇમામ હસન અસ્કરી સલવાતુલ્લાહ અલહીની વિલાદત બે દિવસ પહેલાં હતી, તો એના ઉપર એક લેક્ચર આપવા માગું છું. ઇમામ હસન અસ્કરી સલવાતુલ્લાહ અલૈહ આપણા જમાનાના ઇમામ ઇમામ હુજ્જા અલ મહદી અજ્જલલ્લાહુ ફરજા શરીફની ખિદમતમાં દિલપૂર્વક આપણે એની વિલાદતની મુબારકબાદી પેશ કરીએ છીએ. જિસકે પીછે અંબિયા ભી પડને આયેંગે નમાઝ, જિસકે પીછે અંબિયા ભી પડને આયેંગે નમાઝ, ખુશા ફરજંદ હૈ વો આપ હી કા અસ્કરી, તા અબ્દ હૈ આપકે બેટે કી ઇમામત દહર મેં, તા અબ્દ હૈ આપકે બેટે કી ઇમામત દહર મેં, કાયમ આલે મુહમ્મદ કે હો બાબા અસ્કરી, તેરી મિધહત મેં લિખું મેં ક્યાં અસ્કરી, તેરી મિધહત મેં લિખું મેં ક્યાં અસ્કરી, માંગને માંગતે હૈ યે શમ્સો કમર આજ ભી, માંગતે હૈ યે શમ્સો કમર આજ ભી, તેરે નક્શે કદમ સે જિયા અસ્કરી. મોમિનીન જ્યારે પોતાના ઘરોમાંથી બહાર નીકળી અહીં ભેગા થાય છે ઇમામવાડામાં, ત્યારે અહલુલ બૈત અને ત્યાં અહલુલ બૈતનું ઝિકર થાય છે. તેઓની ખુશીમાં આપણે ખુશી મનાવીએ છીએ અને તેઓના ગમમાં આપણે ગમ મનાવીએ છીએ. આ એક મોહબ્બત અને મવદ્દતની નિશાની છે અને અજરે રિસાલત છે. અલ્લાહ સુબહાનહુ વ તઆલા આપણને અને આપણા બચ્ચાઓને તૌફીક આપે કે આપણે આપણી પૂરી જિંદગી અહલુલ બૈતના ગમ સાથે ગમ અને ખુશી સાથે ખુશી મનાવીએ. સલવાત અલા મુહમ્મદ વ આલે મુહમ્મદ. અલ્લાહુમ્મા સલી અલા મુહમ્મદ વ આલે મુહમ્મદ વ અજ્જલ ફરજહુમ. આજે ઇમામના બારામાં થોડુંક બોલવાની કોશિશ કરીશ, જેથી તેની પર્સનાલિટીને આપણે સમજી શકીએ અને એ લોકોની જિંદગીમાંથી આપણે લેસન્સ મેળવી શકીએ. આપણા 11મા ઇમામનો જન્મ મદીને મુનવ્વરામાં 10મી રબીઉલ આખર 232 હિજરીમાં થયો, જ્યારે બનુ અબ્બાસનો જમાનો હતો અને મુતવક્કિલ ખલીફા હતો. આપણા ઇમામની જિંદગી ઘણી જ ટૂંકી હતી, ફક્ત 28 યર્સ આ દુનિયામાં રહ્યા. 232 હિજરીમાં જન્મ થયો અને 260 હિજરીમાં શહાદત પામ્યા. આપણા 11મા ઇમામની ઇમામતનો પીરિયડ પણ ફક્ત 5 વર્ષ અને અમુક મહિનાઓ જ હતો. એને એવા વખતોમાં જિંદગી કાઢી છે કે જે ટાઈમમાં બનુ અબ્બાસની ખિલાફતના દિવસો લગભગ ખલાસ થઈ ગયા હોય એવું લાગતું હતું. હારૂન અને મામૂન પછી ડિક્લાઇન શરૂ થઈ. બનુ અબ્બાસની હાલત એવી હતી કે વઝીરો બાદશાહને ગાદી ઉપર બેસાડતા હતા. વઝીરો અરબ ન હતા, ટર્ક્સ હતા. ટર્કીશ લોકોને લશ્કરમાં ભરતી કરવામાં આવી હતી. બનુ અબ્બાસને લાગ્યું કે ટર્કીશ એક ન્યુટ્રલ કમ્યુનિટી છે કે જે કદી અપ્રાઇઝિંગ કે બળવો નહીં કરે, પણ આ માથે પડ્યું. આ લોકો એટલા ઇન્ફ્લુએન્શિયલ થઈ ગયા કે ધે બીકેમ ધી એકચ્યુઅલ કિંગ મેકર્સ. એ લોકોના હાથમાં પાવર આવી ગયું. આજે સવારના એક ખલીફા તો ચાર દિવસો પછી બીજા ખલીફા અને બે મહિના પછી વળી ત્રીજો ખલીફો. આવી રીતે ખલીફાઓ બદલતા જ ગયા એટ ધ વિમ ઓફ ધ ટર્ક્સ. હાલત એટલી ખરાબ થઈ ગઈ કે બગદાદમાં કેપિટલને ખસેડવું પડ્યું અને બગદાદથી સામરા લઈ આવ્યા. સામરા મામુનની મોત પછી બાંધવામાં આવ્યું. લગભગ 60 માઇલ નોર્થ ઓફ બગદાદ છે. શરૂઆતમાં એક ગેરિસન ટાઉન હતું અને નામ હતું અસ્કર સામરા. લશ્કરને ત્યાં રાખવામાં આવતું અને આર્મી બેરેક્સ પણ ત્યાં હતા. કુફાને મળતું હતું કારણ કે કુફા પણ એક મિલિટરી ટાઉન હતું. આપણા 11મા ઇમામની જિંદગીના ઘણા વર્ષો આ ગામમાં પસાર થયા એટલે એનું લકબ પણ અલ અસ્કરી છે. સામરા એક અબ્બાસીડનું સમર કેપિટલ તરીકે બાંધવામાં આવ્યું. તેની માટે ખાસ જગા ચૂઝ કરવામાં આવી. ફુરાત રિવર પણ ત્યાંથી ફ્લો થાય છે અને બંને બાજુ માઉન્ટન્સ પહાડો છે. વેધર બહુ જ ખુશનુમા અને ઘણું જ ખૂબસૂરત શહેર છે. વેરી ફેસિનેટિંગ. આજે પણ તમે તેની બ્યુટિફુલ ઇમારતો જોઈ શકશો. એક સ્પાઇરલ બિલ્ડિંગ છે તે હજુ પણ છે. એટલું ખૂબસૂરત ગામ હતું કે તેને સુરામન રા નામ આપવામાં આવ્યું, જેનું મિનિંગ થાય છે કે જે કોઈ જુએ તેના દિલમાં ખુશી અને સુકૂન આવે. આજે સામરા નામ પડી ગયું. આ ગામમાં ઇમામ હસન અસ્કરી અલ ઇસ્લામ રહ્યા અને ત્યાં જ એને દફનાવવામાં પણ આવ્યા. અબ્બાસી સલ્તનત અહેલુલ બૈતની દુશ્મનીમાં આગળ પડતા હતા. જમાનો ઘણો જ અજીબો ગરીબ હતો. થોડુંક ત્યારના વખતની હાલત સમજાવીશ. પહેલું એ તકલીફ હતી કે ખલીફા કોણ છે એ કોઈને ખબર નહીં. આજે કોણ ખલીફા હશે અને કાલે કોણ ખલીફા હશે તે પણ કોઈને ખબર ન હતી. બીજું કે કુફર, એથિઝમ, નાસ્તિકપણું, ગ્રીક ફિલોસોફી, ઇન્ડિયન ફિલોસોફી, યુરોપિયન ફિલોસોફી આમ હતી અને એની અસર ઇસ્લામના ઉલમા ઉપર થઈ. તેના થકી કુરાનની તફસીરમાં ઘણો જ બદલાવ આવતો ગયો. દાખલા તરીકે સવારના એક સવાલ ઊભો કરવામાં આવ્યું કે પયગંબર જ્યારે મહારાજ માટે ઉપર ગયા તો ફિઝિકલી ગયા હતા કે સ્પિરિચ્યુઅલી? જો ફિઝિકલી ગયા હોય તો આસમાનમાં કેમ કોઈ ખાડો નથી પડ્યો? એવું ક્યું ફોર્સ હતું કે જેને નીચેથી ઉપર તરફ મોકલ્યું? ત્રીજું, કુરાન એ મજીદ મખલૂક છે કે મખલૂક નથી, એટલે ક્રિએટેડ છે કે ક્રિએટેડ નથી? આના ઉપર તો એટલો ઝઘડો થયો કે ઉલમાઓને મારવામાં આવ્યા અને તેઓને જેલ ભોગવવી પડી. ચોથું, કયામતના દિવસે અલ્લાહ સુબહાનહુ વ તઆલા જ્યારે આપણને ફરી જીવતા કરશે તો આપણું શરીર તો નવું હશે, તો એ નવા શરીર ઉપર એ અઝાબ કેમ થાય? આપણા જૂના શરીરે ગુનાના કામ કર્યા અને નવી બોડી ઉપર કેમ અઝાબ થાય? આવા સવાલો ઊભા કરવામાં આવ્યા મુસલમાનોને કન્ફ્યુઝ કરવા માટે. એક બાજુ ઇસ્લામ અને મુસલમાનો ઉપર આવો હુમલો અને સાદા અને બિચારા સિમ્પલ માણસો જે હતા તે ખરેખર કન્ફ્યુઝ થઈ ગયા. ટર્કીશ લોકોએ આ મુસીબતો બધી ઊભી કરી. ઇમામ હસન અસ્કરી સલવાતુલ્લાહ અલૈહીની જિંદગી આવી આ સમયમાં તેઓ ત્યાં ગુજારી રહ્યા હતા. 54 વર્ષો સુધી સામરા ઇરાકનું કેપિટલ રહ્યું. બગદાદમાં એટલા બધા ઝઘડા, રિવોલ્ટ્સ અને રિબેલ્સ ઊભા થઈ ગયા કે ત્યાંથી એ કેપિટલને ખસેડવું જ પડ્યું. હિસ્ટ્રીની એક ઇન્ટરેસ્ટિંગ વસ્તુ એ છે કે ઇરાકમાં એટલા બધા આફ્રિકાના સ્લેવ્સ ભેગા થઈ ગયા, એટલે તેઓની નસલ વધી ગઈ. તેઓની આખી કોમ બનુ અબ્બાસીની સલ્તનત સામે મુકાબલો કર્યો અને મોટી જંગ થઈ, જેને ઝુનુજ કહેવાય છે, જેના ઉપરથી ઝંજીબાર નામ પડ્યું, કે જ્યાંથી સ્લેવ્સને ઇરાક મોકલવામાં આવતા હતા. બનુ અબ્બાસ માટે એક થ્રેટ હતું અને તેઓની ગાદીને હલાવી નાખવાનું એ લોકોને ડર હતો. આમાં ઘણા આફ્રિકન મુસ્લિમ સ્લેવ્સ પણ માર્યા ગયા. આવા સંજોગોમાં આપણા ઇમામ હસન અસ્કરી સલવાતુલ્લાહ અલૈહ સામર્રામાં જિંદગી ગુજારી રહ્યા હતા. ઇમામને મળવા માટે સિચ્યુએશન ઘણું જ ડિફિકલ્ટ હતું. ઇમામ સાથે એક ઓપન મીટિંગ ભરવી તો બિલકુલ નામુમકિન હતું. ઇતિહાસ બતાવે છે કે ઘણા લોકો ઇમામને મળવા માટે જતા, પણ ઇમામ તેઓની સાથે પડદાની પછવાડે બેસીને મુલાકાત કરતા, કારણ કે સંજોગો એટલા સેન્સિટિવ હતા કે મીટિંગો બધી છુપી રીતે ભરવામાં આવતી. અબ્બાસિદ ખલીફા બહુ જ શંકાની નજરે ઇમામ તરફ જોઈ રહ્યા હતા, કારણ કે તેઓને કમિંગ ઓફ ધ મહેદીની ખબર હતી કે તે ઇમામ અલી અલ ઇસ્લામના વંશમાંથી હશે. એ લોકોને બરાબર ખબર હતી કે જો મહેદી આવશે તો તે આ ઇમામમાંથી જ આવશે. અબ્બાસિદ હુકુમતે ઘણી કોશિશ કરી કે મહેદી મામૂનના વંશમાંથી આવે. મામૂન આ મલાયનોમાં સૌથી વધુ જીનિયસ હતો, એટલે એણે એક પ્લાન કર્યું કે એણે પોતાની દીકરી ઇમામ જવાદને આપી, એ આશાએ કે બનુ હાશમ અને બનુ અબ્બાસ સાથે એક લિંક બંધાશે. આ એક પ્લોટ હતું, પણ અલ્લાહના હુકમથી એ નાકામયાબ થયું. આના થકી તેઓ ઇમામ હસન અલ અસ્કરી ઉપર એક ક્લોઝ ચેક રાખતા હતા અને એના ઉપર ફરજિયાત હતું કે દરેક સોમવાર અને જુમેરાતના દારુલ ઇમારા હાઉસ ઓફ ગવર્મેન્ટમાં હાજરી આપે અને પાર્ટિસિપેટ પણ કરે. જો હાજરી ન આપે તો પ્રૂફ કરતા હતા કે ઇમામ તરફથી જરૂર કોઈ અપ્રાઇઝિંગ છે. ઇમામનું જે રોરિંગ નોલેજ હતું કુરાનનું અને જે એનું વિઝડમ હતું, તે અલ મુતાઝ જે ત્યારનો ખલીફા હતો તેના કોર્ટને હલાવી નાખ્યું. લગભગ 100થી વધારે વાઇઝમેન આ કોર્ટમાં હાજરી આપતા. અલ્લાહ સુબહાનહુ વ તઆલા, કે જેને નબી મૂસા અલૈહિ ઇસ્લામે ફિરઔનના ઝુલમમાંથી નજાત આપી, તે મુસ્લિમ ઉમ્માના ફ્યુચર લીડરને પણ જાહેર કરી શકે છે. પણ આમાં એક રાઝ હતું અને તેને ગઈબતમાં રાખવામાં આવ્યું અને આ દિવસ સુધી ગઈબતમાં છે. બનુ અબ્બાસની આવી હાલત હોવાથી રોજીની તંગદસ્તી માટે ઇમામ પાસે લોકો માંગવા આવતા હતા, કારણ કે માણસો બહુ જ તંગ આવી ગયા હતા. એક વખત અબ્બાસી ખિલાફતનો એક માણસ કે જેનું નામ હતું ઇસ્માઇલ બિન મુહમ્મદ ઇમામ પાસે આવે છે અને કહે છે, ખુદાની કસમ, મારી પાસે એક પણ દિરહમ નથી, બપોરનું ખાવાનું ખાવા માટે પણ પૈસા નથી. તો ઇમામ એની સામે જુએ છે અને કહે છે કે એ ઇસ્માઇલ, તને માંગવું હોય તો માંગ, પણ જૂઠા કસમ નહીં ખા. મને ખબર છે કે તે એક જગ્યાએ 200 સોનાની અશરફીઓ દાટીને રાખી છે, પણ તે દોલત તું યાદ રાખજે, તને જરૂરિયાતના વખતે કામ નહીં આવે. ઇમામ પાસે ગૈબી ઇલ્મ હતું. આજે પણ આપણે જોઈએ છે કે લોકો જૂઠી કસમ ખાય છે, ઇમામ તેને આપે છે. એ જમાનામાં લોકો દોલતને દાટીને રાખતા હતા, કારણ કે એ જમાનામાં કોઈ બેંક જેવું કાંઈ હતું નહીં. આજના વખતમાં બેંકમાં રાખે છે. પણ ખૂબીની વાત તો એ છે કે ઘણા ખરા લોકો પોતાની બાયડીના નામે પૈસા રાખે છે, અને જો એને પૂછવામાં આવે છે તો કહે છે કે આ મારા નથી, આ તો મારી બાયડીના છે. એક વખત આ માણસ જે ઇમામ પાસે પૈસા માંગવા માટે આવ્યો હતો તેને તકલીફ પડે છે, તો તે જાય છે તેની સોનાની અશરફીઓ કે જ્યાં તે દાટીને રાખ્યો હતો એ જોવા માટે. તો જોઈએ છે કે તે અશરફીઓ ગુમ થઈ ગઈ છે, એનો દીકરો લઈને ગુમ જ થઈ જાય છે. ઇમામ લોકોને સમજાવી રહ્યા હતા કે તમે જો વિના કારણે માંગો તો જાણે તમે તમારા ચહેરાની આબરૂ ઉતારી નાખો છો. એને અરેબિકમાં માઉલ વજ કહે છે, ચહેરાનું પાણી. ફારસીમાં એને આબ રૂ કહે છે. આબ એટલે પાણી અને રૂ એટલે ચહેરો. ઇમામ કહે છે તમે કોની સામે માંગો છો તેનો ખ્યાલ કરજો. ઝલીલ પાસે માંગશો તો આ દુનિયામાં એ તમને જાહેર કરશે. ઇમામ ઉલમાને તૈયાર કરી રહ્યા હતા ખૈબતના જમાના માટે, ખાસ કરીને તકવા, પરહેજગારી, અખલાક અને અલ્લાહનો ખોફ દિલમાં હોય કે જેથી જો લોકો ઉલમાને જુએ અને તેઓના નેક અમાલને જુએ તો વિચાર કરે કે જો ઉલમા આટલા મુત્તકી છે તો ઇમામ કેવા હશે. પછી ઇમામ ફરમાવે છે કે તમે ક્યારે એમ નહીં ધારતા કે તમારા નામે અમાલમાં ફક્ત એક જ ગુનો છે, જો તે માફ થઈ જશે તો હું કયામતના દિવસે થ્રુ થઈ જઈશ. ઇમામ છઠ્ઠા ઇમામની હદીસ સંભળાવે છે કે રસૂલના વખતમાં એક વખત લોકો ડેઝર્ટમાં પડાવ નાખ્યા. રસૂલ હુકમ કરે છે અસહાબોને કે તમે જઈને થોડીક લાકડીઓ ભેગી કરો. તો લોકો કહે છે, યા રસૂલલ્લાહ, આવા રણમાં અમને ક્યાં લાકડીઓ મળશે? રસૂલ કહે છે જે મળે એ લઈ આવો. રસૂલનો હુકમ હતો. અસહાબો નીકળી પડે છે, કોઈને ચાર, કોઈને પાંચ, કોઈને સાત નાની મોટી લાકડીઓ લઈ આવે છે અને રસૂલ પાસે ઢગલો કરે છે. રસૂલ કહે છે જ્યારે કયામતના દિવસે તમે તમારા ગુનાહોને જોશો તો તમે ખૂનના આંસુ રોશો, કારણ કે પહેલી નજરમાં અહીં પણ તમને એક લાકડી ન દેખાણી. એવી જ રીતે તમે જ્યારે કયામતના દિવસે તમારી જાતમાં જોશો તો ગુનાહોની ખબર પડશે. પછી ઇમામ અલી અલૈહિસ્સલામની હદીસ સંભળાવે છે કે તમારી નજરમાં સૌથી મોટો ગુનો કયો છે? તો કોઈ કહે છે મર્ડર, કોઈ કહે ઝિના, કોઈ કહે છે તોહમત. ઇમામ સમજાવે છે કે સૌથી મોટો ગુનો તો તે છે કે જે તમારી નજરમાં તમને હકીર લાગે છે. અલ્લાહને કોઈ ફેર નથી પડતો, આખી દુનિયા એને સજદો કરે કે ન કરે, તે સ્વમદ છે, તે કોઈ વસ્તુનો મોહતાજ નથી. ઇમામ હસન અસ્કરીએ એવી તરબિયત આપી છે કે લોકો સમજે કે આ અહેલુલ બૈતના ચાહકો છે. આપણે આપણી જિંદગીમાં પણ કોશિશ કરીએ કે આપણાથી બની શકે તો કોઈ ગુનો ન થાય. ઘણી વખતે આપણે ખ્યાલ આવે કે હું ક્યાં ગુના કરું છું, હું તો રોજ કામે જાઉં છું અને કામેથી સીધો ઘરે આવું છું, મારાથી તો કોઈ ગુના થતા જ નથી. જે દિવસે આવો ખ્યાલ તમારા માઇન્ડમાં આવે તો સમજો કે આ એક શૈતાની વસવસા છે અને ઇન્સાનના દિલમાં એક જાતનું ઘુરૂર આપી દે છે. દુઃખની વાત તો એ છે કે આપણને બીજાના ગુનાઓ બહુ દેખાય છે પણ આપણા પોતાના ગુનાહોનો ખ્યાલ નથી આવતો. અલ્લાહ આપણને તૌફીક આપે કે આપણે ચાલુ કોશિશો કરીએ આપણા ગુનાહોને યાદ કરીને આ દુનિયામાં જેટલો વખત છીએ અલ્લાહ પાસે એની માફી માંગીએ. હવે આ ઇમામની બે હદીસો તમને સંભળાવવા માંગુ છું. પહેલી છે કે ઇમામ કહે છે, નેવર એક્ટ ઇન અ મેનર વિચ યુ વુડ નોટ લાઈક અધર્સ ટુ એક્ટ વિથ યુ. બીજાઓ સાથે એવી રીતે ન વર્તો કે જ્યારે તેઓ તમારી સાથે આવી રીતે વર્તે તો તમને જરાય પસંદ ન આવે. આ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. તમે વિચાર કરો, દાખલા તરીકે તમે રિસીવિંગ એન્ડમાં છો, જો તમારી સાથે કોઈ એવો વર્તાવ કરે, દાખલા તરીકે મશ્કરી કરે કે તમને એવા નામથી બોલાવે તો તમને દુઃખ પહોંચશે, તમારું સેલ્ફ રિસ્પેક્ટ, તમારું સ્વમાન ઉપર આંચ આવશે. Then don't do it. વેરી સિમ્પલ બટ ઘણું જ ઊંડું છે. જો આપણામાં અખલાક નહીં હોય તો આપણે ક્યારે પણ સ્પિરિચ્યુઅલી ગ્રો નહીં થઈએ. આપણે એકબીજાની બાજુમાં બેઠા હશું, બ્યુટિફુલ મસ્જિદો બાંધશું, પણ આપણે અલ્લાહ તરફ નહીં જઈ શકીએ. રસૂલ ખુદા જ્યારે લોકોને પોતાના મિશનનું સ્ટેટમેન્ટ સંભળાવ્યા ત્યારે કહ્યું કે જુઓ, હું તમને મુત્તકી બનાવવા નથી આવ્યો, તમને ઇલ્મ આપવા માટે પણ નથી આવ્યો, તમને બેટર મુસ્લિમ્સ બનાવવા માટે પણ નહીં, હું તો ફક્ત તમારા અખલાકને સારા કરવા આવ્યો છું. જ્યારે અલ્લાહ સુબહાનહુ વ તઆલા રસૂલને કુરાનમાં વખાણે છે ત્યારે પણ નથી કહેતા કે એ રસૂલ, તમે ઇલ્મથી ભરપૂર છો, તમે બહુ જ ઓબિડિયન્ટ છો, તમે ઇબાદતમાં આગળ પડતા છો. ફક્ત કહે છે વ ઇન્નકા લઅલા ખુલુકિન અઝીમ. સુરતુલ કલમ આયા નંબર 4. યોર અખલાક ઇઝ એટ ધ પિનેકલ. આપણે બધાને કોઈને કોપી કરવું છે. અલ્લાહ કુરાનમાં રસૂલને કહે છે કે અમે તમને ઉસ્વતુન હસના બનાવીને મોકલ્યા છે, અ બેસ્ટ એક્ઝામ્પલ ફોર પીપલ ટુ ફોલો. બીજું, અલ્લાહ સુબહાનહુ વ તઆલા કુરાનમાં સુરતુલ હુજરાત નાઝિલ કરે છે, જેનું બીજું નામ છે સુરતુલ અખલાક. પાર્ટ ઓફ 11th આયામાં અલ્લાહ ફરમાવે છે કે તમે એકબીજાની મશ્કરી નહીં કરો અને એકબીજાને નિકનેમ્સથી નહીં બોલાવો. આ વસ્તુ સોસાયટીને ડિવાઇડ કરે છે અને કોમમાં ફાંટા લઈ આવે છે. આના ઉપર ઘણું ડિસ્કશન થઈ શકે પણ આજે આપણી પાસે એટલો સમય નથી. હવે હું તમારી પાસે બીજી ઇમામની હદીસ તરફ વળું છું, સંભળાવું છું. ઇમામ કહે છે, હસલ તોની લૈસા ફૌકહુમા શૈઉન અલ ઈમાનુ બિલ્લાહ વ નફા અલ ઇખવાન. દેર ઇઝ નથિંગ ઓવર એન્ડ એબોવ ટુ ક્વોલિટીઝ, ઈમાન ઇન અલ્લાહ અને એન્ડ બેનિફિટિંગ વન્સ બ્રધર્સ. ઇમામ હસન અસ્કરી અલ ઇસ્લામ. ગુજરાતીમાં સમજાવું તો ઇમામ કહે છે કે બે ગુણો, બે સિફતો એટલી ઇમ્પોર્ટન્ટ છે. એક છે કે અલ્લાહ સુબહાનહુ વ તઆલા ઉપર ઈમાન, અને બીજું એની મખલૂકને મદદ કરવું. આ બે સૌથી ઇમ્પોર્ટન્ટ સિફતો છે. એક વખત એક ટીચરને સમાચાર મળે છે કે એનો એક ફેવરિટ સ્ટુડન્ટ હોય છે, ઘણો જ હોશિયાર હોય છે, અને જ્યારે એ ભણીને નીકળે છે તો ઇમામ ટીચરને એના ઉપર ઘણી જ આશા હોય છે, અને એનું પણ નામ લોકો પાસે બહુ જ વખણાતું હતું. એક દિવસ એ ટીચરને સમાચાર મળે છે કે એનો સ્ટુડન્ટ એક બાજુના ગામમાં રહે છે, તો એને મન થાય છે કે એ જઈ અને એના સ્ટુડન્ટને મળે. એ ગામમાં જાય છે, એને તો મનમાં હતું કે ગામમાં એટલું બધું એણે તબલીગ કર્યું હશે, માણસોને એટલી નસીહત આપી હશે, લોકોના અખલાક એટલા સારા હશે. એ જ્યારે ગામમાં દાખલ થાય છે તો એને એવું કાંઈ દેખાતું નથી. પછી પૂછા કરે છે કે આ મારો સ્ટુડન્ટ જે છે એ ક્યાં રહે છે. તો લોકો એને દેખાડે છે એનું ઘર. એ ટીચરે એના આ સ્ટુડન્ટના ઘરે જાય છે અને એને પૂછે છે કે માણસો તારા બહુ જ વખાણ કરે છે કે તું બહુ જ ઈબાદત કરે છે. તો એ સ્ટુડન્ટ એના ટીચરને જવાબ આપે છે કે હા, સાચી વાત છે, હું આખો દિવસ ઈબાદત કરું છું અને એટલી બધી ચોપડીઓ સ્ટડી કરું છું કે મને ઇલ્મ મળે. ટીચર એની આ વાત સાંભળે છે, પછી એને કહે છે કે જો તું આખો દિવસ ઈબાદત અને તું ચોપડીઓ વાંચતો હોય તો તું તારું ગુજરાન કેવી રીતે નીકળે છે, તું કેમાંથી તને કમાણી મળે છે. તો એ કહે છે કે આ ગામના માણસો એટલા સારા છે કે એ લોકો મને દરરોજ ખાવાનું લઈ આવે છે અને મારી જે જરૂરિયાતો છે તે પણ મને એ લોકો આપી જાય છે. હવે આ ટીચર એના સ્ટુડન્ટને કહે છે કે જો એક વાત મારી સાંભળ, જ્યારે ઠંડીની જ સમય હોય તો ઠંડીને બચાવવા માટે તું એક જાડો કોટ પહેરી લે, તો તું એકલો ફક્ત ઠંડીથી તારી જાતને બચાવી શકીશ. પણ જ્યારે તું જો ઠંડીના સમયમાં આગ બાળ અને બધા લોકોને એ આગની આજુબાજુ બેસાડ, તો કેટલા લોકો ઠંડીથી બચી શકશે? આ એનો સ્ટુડન્ટ બહુ જ શાર્પ હતો. એ તરત જ સમજી જાય છે એના ટીચરનો ઇશારો અને કહે છે કે બસ હવેથી હું કોશિશ કરીશ કે હું મારું પોતાનું ગુજરાન ચલાવીશ, અને જ્યારે જ્યારે હું લેસન્સ શીખાડીશ તો બધાને સાથે બેસાડીને અમે ડિસ્કસ કરશું. બસ છેલ્લે આ બે કસીદા ઇમામ ઉપર પડી અને આજના ટોકને પૂરું કરીશ. એ અબા મુહમ્મદ અલ અસ્કરી, એ અબા મુહમ્મદ અલ અસ્કરી, તેરે બેટે કા જિસ વક્ત હોગા ઝુહૂર. એ અબા મુહમ્મદ અલ અસ્કરી, તેરે બેટે કા જિસ વક્ત હોગા ઝુહૂર, હોંગી અમનો અમા કી ફઝા જહાં મેં. ખુદ હી દસ્તે દુઆ મેં અસર આ ગયા, ખુદ હી દસ્તે દુઆ મેં અસર આ ગયા, જબ દિયા આપકા વાસ્તા અસ્કરી. વસ્સલામુ અલૈકુમ વરહમતુલ્લાહી વબરકાતુ. બસ આખિરમાં દુઆ છે કે પાક પરવરદિગાર આપણે તથા આપણા બચ્ચાઓને તૌફીક આપે કે આપણે આપણા અખલાકને સુધારી શકીએ, આપણા જમાનાના ઇમામને ઝુહૂર ફરમાવે અને આપણે તેના મદદગારોમાં સામેલ થઈએ. રબ્બના તકબ્બલ મિન્ના ઇન્નક અંત સમીઉન અલીમ. વસ્સલામુ અલૈકુમ વરહમતુલ્લાહી વબરકાતુ.